સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 12/2/2015. વચનામૃત વડતાલ 7. દેવી આસુરી જીવના લક્ષણનું અન્વય વ્યતિરેકનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 માક્ષરવદી 14 દિવસ શ્રીજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને હરિભક્ત પરસ્પર ભગવત વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નિસર્યો છે, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે. તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આસુરી જીવ તો દૈવી ન જ થાય, કેમ જે એ તો જન્મથી જ આસુર ભાવે યુક્ત છે અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો તો પણ આસુર ભાવ તો ટળે નહીં. પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિશે લીન થાય ને વળી પાછો નીકળે એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નિસરે ત્યારે એનો આસુર ભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુર ભાવ નાશ પામે નહીં. પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનનું અન્વયપણું કેમ છે અને વ્યતિરેકપણું કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે, જે ભગવાન અર્ધાક માયાને વિશે અન્વય થયા છે અને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામ રૂપ થઈ જાય છે અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે
ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ
ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે, પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષના દાળ, પાંદડા, ફૂલ, ફળ એ સર્વને વિશે આકાશ અન્વય થયો, પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે વેળો આકાશ કપાય નહીં અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહીં, તેમ ભગવાન પણ માયા અને માયાનું કાર્ય તેને વિશે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેકપણું છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વરતાલનું 7મું જે તે થયું.
વચનામૃત વડતાલ 8 કરોડિયાની લાડનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 પોષ સુધી 4 દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ દુકટ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. તે સમયે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા ને પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા, જે હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ, જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે, માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્વ પ્રધાન છે ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્ય બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે ને ક્યારેક તો અંતઃકરણને વિશે રહે છે ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્યે રહે છે એમ વર્તતા થકાં પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળતત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિતત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય અને જ્યારે વાયુતત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે તેમ પરમેશ્વરને વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે પણ સુષુપ્તિમાં લીન થવું એવી એ યોગીને નિદ્રા હોય નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું આઠમું જે તે થયું.
વચનામૃત વડતાલ નવ. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું.
સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે.
સંવત 1882 ના પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે રાજસી તામસી ને સાત્વિકી એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્થાને વિશે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે. પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પૃથ્વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે. હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગ્યું એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે ને જે માયિક સુખ છે તે નાશવંત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું નવમું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરિ નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 22મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક વખતે લોયાનું નવમું વચનામૃત વંચાવીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને મહિમા એ પાંચેના લક્ષણ ઉપજ્યાના હેતુ સ્વરૂપ ને ફળ એ ઉપર સ્વામીએ વાત કરી જે ધર્મનું લક્ષણ એ છે જે શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદન કર્યો જે સદાચાર તે ધર્મ જાણવું એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે. હવે આપણે તો શ્રીજી મહારાજના જે શ્રીમુખ વચન તે જ ધર્મ જાણવું. તે ધર્મમાં મુખ્ય ધર્મ તો અહિંસા અને બ્રહ્મચર્ય છે. છેલ્લાના 21માં જે ભાગવત ધર્મ કહ્યો તે ધર્મની તો ભક્તિ સરખી મોટાઈ છે. એ સિવાય ભગવાનના સંબંધે સહિત જે બીજા ધર્મ છે તેથી કાંઈ મોક્ષ થતો નથી. માટે મોટો ધર્મ એ માનવો જે કયો ધર્મને બાળ હવે તે ધર્મ ઉપજાનો હેતુ તો શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધ, સત્સંગી જીવન આદિ ધર્મશાસ્ત્રનું ધર્મનિષ્ઠ પુરુષના મુખ થકી શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિ સહિત શ્રવણ કરવું એ છે, અને ધર્મનું સ્વરૂપ એમ જાણવું છે. શ્રીજી મહારાજે ત્યાગી, ગ્રહસ્થ, બાઈ ભાઈના જે પંચવર્તમાનમાં નિયમરૂપ મર્યાદા બાંધી છે તેમાં કોઈ દેશકાળાદિકના જોગે કરીને એ નિયમનો લેશ માત્ર ભંગ ન થાય એ ધર્મનું સ્વરૂપ સમજવું, અને ધર્મનું ફળ તો એ છે જે એકાંતિક ધર્મ વડે મુમુક્ષુ જે તે લોભ, કામ, રસાસ્વાસ, સ્નેહ ને માન એ દોષોને તજીને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ અનંત કલ્યાણકારી શુભ ગુણને અખંડ ધારી રહી એક શ્રીજી મહારાજને વિશે અચળ મતિ કરે છે. હવે જ્ઞાનનું લક્ષણ એ છે જે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના રૂપને રૂઢી રીતે જાણીને પ્રકૃતિ પુરુષ પર્યંત સર્વને નાશવંત જાણી શ્રીજી મહારાજ અક્ષરધામ અને મુક્તના સ્વરૂપને યથાર્થ સમજવું તેને જ્ઞાન કહીએ, અને તે જ્ઞાન ઉપજાનો હેતુ એ છે જે અધ્યાત્મ શાસ્ત્ર જે શ્રીજી મહારાજના શ્રીમુખ વચનામૃત તથા શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ એ શાસ્ત્રોનું શ્રીજી મહારાજના પરમ હૃદયગત અભિપ્રાયને જાણનારા એવા ને જ્ઞાનનિષ્ઠ પરમ એકાંતિક મોટા પુરુષના મુખ થકી દ્રઢ શ્રદ્ધાયુક્ત શ્રવણ કરવું તો જ્ઞાન ઉપજે છે, અને તે જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ એ છે જે જેવા પ્રગટ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી અને તે ભગવાન સમીપે ભગવાનના સંત આ પૃથ્વી ઉપર બિરાજે છે તેવાને તેવા આત્યંતિક પ્રલયના અંતે અક્ષરધામમાં સદાય દિવ્ય સાકાર સ્વરૂપે અક્ષર બ્રહ્મ અને અનંત કોટી મુક્તે સેવ્યા થકા બિરાજમાન રહે છે, અને એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા નથી અને એમની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી એમ જાણું. વળી અનંત અવતાર થઈ ગયા અને બીજા અનંત થશે તે સર્વ ઉપાસનાના બળે તે સત્તાને પામ્યા છે, પણ સ્વયં અનાદિ પુરુષોત્તમ ભગવાન તો એક શ્રીજી મહારાજ છે. આવી નિષ્ઠા થઈ હોય ને ગમે તેવા શાસ્ત્ર સાંભળે કે ગમે તેવા મતવાદીનો સંગ થાય તો પણ તે જ્ઞાનમાં ફેર ન પડે એ જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ જાણવું, અને એ જ્ઞાનનું ફળ તો એ છે કે બ્રહ્મરૂપ થઈને પ્રગટ શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીની મૂર્તિ તેને વિશે ઇન્દ્રિય અંતઃકરણને અનુભવ એ ત્રણે સાક્ષાત પહોંચે અને સ્થાવર જંગમને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર ભાસે નહીં એવી જે સિદ્ધ દશા તે જ્ઞાનનું ફળ સમજવું. એવી રીતે જ્ઞાનનો વેગ લગાડી દેવાથી આવી સ્થિતિ થાય છે, અને જ્યારે એવા વેગે કરીને એ જ્ઞાન વિચાર આત્મા સાથે એક થાય છે ત્યારે પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે અને તેને વિશે પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમ નારાયણના દર્શન થાય છે. હવે વૈરાગ્યનું લક્ષણ એ છે જે પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાન સ્વામીની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષથી આ તરફ જે સર્વ નામ રૂપાત્મક પદાર્થ માત્ર તેમાં લેશ માત્ર પ્રીતિ રહે નહીં એને વૈરાગ્ય કહીએ, અને એવો વિહદ વૈરાગ્ય ઉપજાનો હેતુ એ છે કે સાંખ્ય શાસ્ત્રથી કાળનું સ્વરૂપ સમજીને ચાર પ્રકારના પ્રલય કરીને પ્રકૃતિ પુરુષ પર્યંત જીવ, ઈશ્વર, અવતાર અને પુરુષ કોટીના લોક, ભોગ અને દેહ આદિ પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થ માત્ર કાળનું ભક્ષણ છે એ વાત સત્શાસ્ત્ર અને વૈરાગ્યનિષ્ઠ પુરુષ થકી દ્રઢ કરે ત્યારે વૈરાગ્ય ઉપજે છે, અને એવા વૈરાગ્યનું સ્વરૂપ એ સમજવું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે ઉત્તમ પંચ વિષય તે પ્રાપ્ત થાય તો પણ તેને વિશે કોઈ કાળે ભોગ બુદ્ધિ ઉપજે જ નહીં તથા તેના ત્યાગ વડે મનમાં દીન પણ ન આવે એ વૈરાગ્યનું સ્વરૂપ છે. આ જીવ તો અનંતવાર દેવ, ઈશ્વર ને પુરુષ કોટીના અનંત સુખોને ભોગવીને આવ્યો છે, માટે તે સુખ કોઈ કાળે સત્ય નથી એવું દ્રઢ પ્રમાણ થાય છે. અને વૈરાગ્યનું ફળ એ જાણવું જે પ્રકૃતિ પુરુષ સુધી માહિત જે નામ રૂપ ને આકાર માત્ર અને દેહ કુટુંબ પરિવાર વગેરેને વિશે સદાય અસત્ય તુચ્છ જડ મિથ્યા અને પરમ દુઃખરૂપ અસારપણાની બુદ્ધિનું નિરંતર અનુસંધાન અને પ્રગટ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેમના ધામને મુક્તો વિના બીજે લેસ માત્ર વૃત્તિ ધારી ન શકાય એ વૈરાગ્યનું ફળ છે. સામાન્ય વૈરાગ્ય તો અગ્નિની પેઠે પ્રથમ બહુ જણાય, પણ મતપંથી ખોટા ગુરુરૂપી કુસંગના વરસાદે ઓલાઈ જાય છે. પરંતુ બૃહદ વૈરાગ્ય તો વીજળી તથા વડવાનળના અગ્નિ જેવો છે. તે ગમે તેવા કુસંગરૂપી વરસાદે ઓલ્યો પણ ઓલાયો નહીં, સદાય પ્રજ્વલિત થતો રહે છે. હવે ભક્તિનું લક્ષણ એ છે જે પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાન સ્વામીની મૂર્તિ તેને વિશે મહાત્મા જ્ઞાને યુક્ત જે અતિ દ્રઢ સ્નેહ તેને ભક્તિ કહીએ. અને તે ભક્તિ ઉપજાનો હેતુ એ છે કે શ્રીજી મહારાજની જે જે વિભૂતિઓ છે તે જાણવી તથા તેમના જે ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય તથા શ્રીજી મહારાજને અવતાર ધર્યાનો હેતુ તથા શ્રીજી મહારાજના ચરિત્રનું જે ભક્તિશાસ્ત્ર તે પરમ એકાંતિક સદભક્તના મુખ થકી શ્રવણ કરવાથી શ્રીજી મહારાજને વિશે ભક્તિ ઉપજે છે. અને આવી ભક્તિનું રૂપ મધ્ય દસમાં કહ્યું છે તે મુજબ આપણે પણ આ સંસારરૂપી સમુદ્રમાંથી નિસરીને વિચાર કરવો જે હું તો આત્મા છું, માટે મારે વરવા યોગ્ય કોણ છે? પછી ઈશ્વર કોટી અવતાર કોટી અને પુરુષ કોટી એ આદિ પ્રકૃતિ પુરુષ પર્યંત સર્વને કાળ માયાના સંબંધે યુક્ત જાણી એ સર્વથી પર સર્વના પ્રેરક નિયંતા સ્વામી અને અક્ષરધામના ધામી પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીના સ્વરૂપને સર્વ પ્રકારે સુખ રાશિ સમજી તેમને વરમાળા પહેરાવવી અને તેમાં આવરણરૂપ જે દેહ કુસંગ અને શાસ્ત્રો હોય તેનો સ્વપચની પેઠે ત્યાગ કરવો એ ભક્તિનું અતિ ઉત્તમ સ્વરૂપ સમજવું અને તે ભક્તિનું ફળ એ છે.
શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ.
એ નવ પ્રકારની ભક્તિ ને દસમી પ્રેમ લક્ષણા અને અગિયારમી
સાપરાનુરક્તિ ઈશ્વરે
પરાભક્તિ તે વડે ભગવાનના સ્વરૂપમાં સર્વભાવે જોડાઈ જવું અને ભગવાન પોતાને સાક્ષાત વશ વર્તે તો પણ એ વાતનું લેશ માત્ર માન ન આવે અને પોતાના ઈષ્ટદેવને ભજતા જે ભક્તજન તેનો મહિમા પણ અતિ સમજવો અને તેમની આગળ પોતે દાસાનું દાસ થઈને વર્તવું અને તેમના સુખે સુખ અને દુઃખે દુઃખ મનાય એ જ ભક્તિનું ફળ છે. હવે મહિમાનું લક્ષણ એ છે જે ભગવાનનો જે અપાર મહિમા તે યથાર્થ સમજવું. પ્રથમ 63 વચનામૃતમાં કહ્યું છે જેના સેવક આવા છે તેના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ જ કહી શકાય. વળી મધ્ય 67 કહ્યું છે જે ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી, ભગવાન તો સર્વ સામર્થ્ય કરીને અપારના અપાર જ રહે છે અને એ ભગવાનને ભજી ભજીને અનંત કોટી મુક્તો
મદભાવમાં ગતાહ
ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ એ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ સુંદરતા ઐશ્વર્ય આદિ અણુ માત્ર ન્યૂન થતા નથી. આમ જે ભગવાનની અગાધ અનવધિક અતિશય મોટપ જાણવી તેને મહિમા કહીએ અને તે મહિમા ઉપજાનો હેતુ એ છે જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ જે શ્રી સહજાનંદ સ્વામી તેના અનવધિક અતિશય મહિમાનો પાર કોઈ પામી શકે તેમ નથી. એવા જે પરાત્પર પુરુષોત્તમ ભગવાન તેનો જે અગાધ મહિમા તેને પ્રગટ અક્ષર બ્રહ્મ કે તે રૂપ સંતની કૃપા અને સેવા થકી જે સાક્ષાત્કાર જાણતા હોય એવા પરમ એકાંતિક મહાત્મા સહિત ભક્તિવાળા પરમ એકાંતિક સંતનો નિરંતર મન કર્મ વચને અતિ શુદ્ધ નિષ્કપટ ભાવે જે સમાગમ કરવો તે જ એવો મહિમા ઉપજાનો હેતુ જાણવું અને મહિમાનું સ્વરૂપ એ જાણવું જે પ્રગટ અક્ષરાતીત શ્રી પુરુષોત્તમ નારાયણના મહિમામાં જેમ છે તેમ દ્રષ્ટિ પૂગે છે ત્યારે પ્રકૃતિ પુરુષ સુધી માયિક સર્ગનો હૈયામાં લેશ માત્ર ભાર આવતો નથી ને સર્વ થકી પર અક્ષર મુક્તો અક્ષરધામ અને પુરુષોત્તમ ભગવાનના સંબંધનો પ્રતાપ પરમ એકાંતિક સ્થિત પ્રજ્ઞ મુક્તાત્મા પુરુષ થકી સમજાય એ મહિમાનું સ્વરૂપ જાણવું અને મહિમાનું ફળ એ છે જે ઉપર કયો એવો યથાર્થ મહિમા સમજાય છે ત્યારે જીવના કારણ શરીરમાં રહેલ જીર્ણ વાસના નાશ પામે છે વળી જેમ 100 કરોડ પશુના રૂંઢ સડીને ગંધાઈ ઉઠ્યા હોય તેમાં કોઈના મનની વૃત્તિ જરા પણ ધારી શકાતી નથી તેને દેખીને તો ઉબકો જ આવે તેમ મહાત્મે સહિત ભક્તિવાળા સંતના હિસાબે પ્રકૃતિ પુરુષ પર્યંત સર્વે નાશવંત કાંખના મોવાળા 100 કરોડ મણ ઢૂસા રાખના પડીકા છે એવો પરમ જ્ઞાનાંશનો વૈરાગ્ય પામનારો પ્રકૃતિ પુરુષથી પર સદા દિવ્ય મહાસુખમય સનાતન પુરુષોત્તમ ભગવાન તેમને રહ્યાનું અક્ષરધામ અને તે ધામને વિશે રહ્યા જે મુક્તો તેના મહિમાનો અખંડ વિચાર કરે છે. મધ્યના 67 વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું છે કે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય જે ભગવાન આટલી સામર્થ્યે યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખરૂપ છે એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે તે ભક્ત ભગવાનના ધામમાં જાય છે ત્યારે એ ભક્તના રૂપ તથા સામર્થ્ય તેવા જ થાય છે. આથી એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ સુંદરતા ઐશ્વર્ય ભગવાનના જાણ્યા તેટલા તો ભગવાને મને આપ્યા અને પોતે તો અતિશય અપારના અપાર દેખાય છે. આમ મહિમાની તો અવધિ જ નથી. માટે ભગવાનનો અપાર મહિમા વિચારવાથી એ ભક્તને અખંડ અહો અહો અને પૂર્ણ કામપણું અને કૃતાર્થપણું મનાય છે અને બ્રહ્મ સ્વરૂપે શ્રીજી મહારાજની મૂર્તિમાં તદાત્મકપણે અખંડ વર્તાય છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 18. અસત્પુરુષ અસાધુ. સત્સંગમાં એવો ધારો છે કે વિશેષ ચાલે તેને સૌ સારો કહે, દંભી કે અધર્મી તેને કેમ કહેવાય? ધર્મમાં ચાલે તેને અધર્મી કહે તે સમાન બીજો કોઈ પાપી ન કહેવાય. સત્સંગમાં આ રીત છે કે મહાત્મ્યની ઓટમાં મહાપાપી હોય તે પણ ઉત્તમમાં ખપે, અંદરનું કપટ તો કોણ કળી શકે? અતિ કુટિલ ને કપટી હોય તે પોતાનું કપટ કળાવા દે નહીં. અંતર્યામી ભગવાન કોઈને દેખાડે તો પણ ધર્મવાળો હોય તેથી મુખે કહી શકે નહીં. સત્સંગમાં જ્યારે બુરુ કરે ત્યારે બધાના જાણ્યામાં આવે, જ્યારે તેને સત્સંગમાંથી બહાર કરે ત્યારે તેની મોટાઈ રહે નહીં. મોટેરાને કહેવાની રીત નહીં, કહેવા જાય તેને જ માથે દોષ નાખે. અને ન્યાયના વચનને પણ અનીતિ કહે એવા ચાલાક હોય, એવાને અમે સત્સંગ કરાવતા નથી, કારણ કે તે આખા સત્સંગને ડૂબાડે. શ્રીહરિએ ઝીંઝરમાં ખોડાભાઈને ત્યાં થાળ જમીને વાત કરતા કહ્યું, ધૂતારાનો વિશ્વાસ ન કરવો એમ અમે વારે વારે કહીએ છીએ. હરિભક્ત હોવા છતાં ધૂતારાનો વિશ્વાસ કરે છે. ધૂતારા જેવું તો સાચાને પણ બોલતા આવડે નહીં, ને તેથી તે સહેજે પૂજાય છે. ધૂતારા માટે તો જમપૂરી કરી છે. જૂનાગઢમાં શ્રીહરિએ વિપ્રોને વાત કરતા કહ્યું, કુસંગ ઓળખવામાં આવે એ જ સત્સંગનું ફળ છે. કુસંગ જ ન ઓળખાય તેનું નામ સત્સંગ નહીં. બોટાદમાં શ્રીહરિ કહે, ભગવાનના કથા કીર્તન અને ચરિત્ર રાત્રિ દિવસ ધન અને નારીના તાનથી જે કરતા હોય તેને કાક ચાતુરી કહેવાય. શ્રીહરિએ ડભાણના હરિભક્તોને વાત કરતા કહ્યું, સત્સંગ દ્રઢ કરીને રાખવો, જેમ પોતાની જાતની દ્રઢતા છે એવી દ્રઢતા કરવી. સત્સંગથી કોઈ વાત અધિક નથી. દુર્લભમાં દુર્લભ સત્સંગ છે જે સહેજે પ્રાપ્ત થયો છે. બાળક બુદ્ધિ રાખે તેનો સત્સંગ નાશ થઈ જાય છે. પાકો હરિભક્ત હોય પણ વિમુખની વાત સાંભળે તો બુદ્ધિ પલટાઈ જાય છે. માટે હરિભક્તે સાવધ રહેવું. વઢવાણમાં તુલસી દવેને શ્રીહરિએ કહ્યું, સત્સંગના યોગ વિના સંત અસંત ઓળખાય નહીં, અને તે વિના ભવરોગ ટળે નહીં. જેનાથી ભવરોગ ટળે એવા સંતને આસુરી સંતો પાખંડી માને અને મનાવે છે. જ્યાં આસુરી સંતનું ચલણ હોય ત્યાં સાચા સંતનું સન્માન થવા દે નહીં. હરકોઈ પ્રકારે ચાલે ત્યાં સુધી તેમનું અપમાન કરાવે છે. સાચા સંત જ્યારે સત્ય વાત કરે ત્યારે અસંતને દુઃખ લાગે છે. સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રીહરિએ હરિજનોને કહ્યું, ઉપરથી ડોળ રાખતા આવડે તેની જગત પૂજા કરે છે, પણ ગરીબ હરિભક્ત તો જગતની પૂજાને ગણ્યા વિના નિયમ, કથાવાર્તા, કીર્તન કરીને મનમાં મગન રહે છે. ગરીબ કરતા પ્રપંચીની સાધુતા વધારે દેખાય ને લોકોને રંજન કરવા વાતો પણ બહુ સંઘરી રાખે, પણ સાચા સંત પોતાના જીવના હિતનું જ અનુસંધાન રાખે છે ને સંસારી જનો પોતાની મોટપ જાણે નહીં એ રીતે વાત કરે છે. શ્રીહરિએ પત્રમાં એક વાત લખી હતી, અસત પુરુષના સંગથી અસત ગુણ આવે છે, મોક્ષ માર્ગની તેઓ હાંસી કરે છે, જેથી સુમતિનો નાશ થાય છે અને કુમતિનો ઉદય થાય છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સંતનો મહિમા કયો છે, આવા સાધુના દર્શન કરીએ, ભગવાનના દર્શન કર્યાનું ફળ થાય છે, તેની સેવા કરીએ, ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે, તેવા સાધુ સાથે આપણને હેત થયું છે, માટે આપણા પુણ્યનો કોઈ પાર નથી.
નિરંજન સ્વામી સરસ વાત મળ્યા. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા, 500 પરમહંસની મંડળી બિરાજમાન હતી. મૂળજી બ્રહ્મચારીની મસ્તી જોઈને એક પરમહંસને સંકલ્પ એ ઉઠ્યો, દરેકને કોક જીવ દશા નડે. બ્રહ્મચારીનું હલનચલન ગમ્યું નહીં. નારાહૈયાને વિશે સ્ત્રીયાદિક કામાદિક સંકલ્પો ઉઠતા જ હોય એ ભાવના મને બીજા તરફ પ્રગટે જ. હું જેવો છું તેવો બીજો દેખાય. અંતર્યામી ભગવાને તરત સંકલ્પ પકડીને ખૂબ મહિમાની બે ત્રણ વાત કરતા બોલી ઉઠ્યા, અમે તો એવા છીએ, શેર શેર ઘી ખવડાવીને પણ અમે નિષ્કામી બનાવીએ. અમે તો એવા છીએ, રાત થઈને ચરને પડી રહ્યો હોય બધી રીતે સુખ્યો કરી દઈએ. અમે તો એવા છીએ, અમારા સાધુનો કોઈ સમાગમ કરે ઓળખે એની કોટી કલ્પની કોટી જન્મોની કસર આજ પડે ટાળી દે તેવા છે. ભગવાન સ્વામિનારાયણના શબ્દો તમે શું અંતરથી વિચારજો, આ કોઈ સામાન્ય શબ્દો નથી. આ વાતો પરથી તો વચના પ્રથમનો તોતેર થયો. અમૂળજી બ્રહ્મચારી સામે જોઈએ છે ત્યારે અમૂળજી બ્રહ્મચારી એમને નિષ્કામી માને છે તો નિષ્કામી થઈ ગયા, નિર્દોષ માને છે તો નિર્દોષ થઈ ગયા. ગુનાતીતી તો એથી આગળ ખૂબ મોટી વાત કરી છે, આજે તમને હું નહીં સમજાવું, સંતો આવશે પછી સમજાવીશ. પણ નિરંજન સ્વામીએ વાત કરી, આ સાધુના દર્શન તો ભગવાન તુલ્ય દર્શન છે. પ્રભુએ એક એવી મહિમાની અપરંપાર વાત કરી, આપના હૈયાની વિશે સ્ત્રીયાદિક પદાર્થોના સંકલ્પો ઉઠતા હોય તો સમજી લેવાનું આપણી આત્મીયતાની કોઈ ભયંકર કચાશ છે. પ્રભુએ હજુ બી મહિમાની ખૂબ વાત કરી શકત, પણ પાત્રો નહીં હોય. આપને અંતરથી ખૂબ ધ્યાનમાં રાખવાનું, દેહ જ્યારે ભગવાનનો બને તો ભગવાન નિષ્કામી તો બનાવે જ, અને એ દેહ જ્યારે ભક્તોનો બને તો પ્રભુની સેવા કરતા પ્રભુના દર્શન કરતા તો અનંત ગમ પર પ્રાપ્ત કરે.
આત્મીય સમાજની જય જય જય.